તારીખ 10/11/1993 શ્રી સમયસર ગાથા 144 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સરંગ પ્રવચન નંબર 143.
અસ્તિત્વ ગ્રહણ ઉપર આવ્યું, તેના ઉપર સ્પષ્ટીકરણ છે કે આ વચનામૃતમાં સ્વરૂપનું અસ્તિત્વ ભાસવાથી સમ્યત્વ પ્રાપ્ત થાય છે તેમ સ્પષ્ટ કહ્યું છે. જો સ્વરૂપનું અસ્તિત્વ ભાસીમાન થાય તો સમ્યત્વ પ્રગટ થાય છે. શ્રદ્ધાનો વિષય નિર્વિકલ્પ ભાવે નિજ સત્તાને એટલે અસ્તિત્વને વિષય કરવું તે છે. શ્રદ્ધાનો વિષય અસ્તિત્વ છે. અહીંયા જ્ઞાનમાં પણ પ્રથમ અસ્તિત્વ ભાસ્યું છે એટલે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાને લીધું છે. એટલે તેવું કાર્ય અહીં પ્રથમ જ્ઞાનમાં નિજ અસ્તિત્વ ભાસવારૂપ થાય છે. આમ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે. તેમજ તે કાર્યકારણની અનિવાર્ય શૃંખલા હોવાથી તેને સમ્યત્વનો અંગ છે તેમ કહ્યું છે. એથી કારણ સાથે કાર્ય પ્રતિબદ્ધ છે માટે એને અંગભૂત કહ્યું. કારણ નહીં કહેતા અંગ શબ્દ વાપર્યો છે. આમ શ્રીમદજીના વચનમાં ગૂઢ રહસ્ય પ્રતિપાદિત થયેલું છે. સ્વરૂપનો નિશ્ચય તે માત્ર બહિર્લક્ષી જ્ઞાન કે કોરા અનુમાન તર્કનો વિષય નથી. સ્વરૂપનો નિશ્ચય એ માત્ર અનુમાન અને તર્કનો વિષય નથી અથવા બહિર્લક્ષી જ્ઞાનનો પણ વિષય નથી, પરંતુ એક વિશિષ્ટ લક્ષણવાળું પરિણમન ઉત્પન્ન થાય છે તેમ અહીં સ્પષ્ટ કર્યું છે. વળી જેમ નજરબંધી કરી હોય તેની નજર બીજે જઈ શકતી નથી તેમ નિજ અસ્તિત્વ અહીંયા નજરાય છે. નજરબંધીનો આવે છે ને વિદ્યા આવે છે નજરબંધીની, જેને નજરબંધી કરી હોય એને જુએ અને એ કે એમ જ કર્યા કરે, બીજું એને કાંઈ દેખાય નહીં. એમ અહીંયા પણ અસ્તિત્વ સિવાય એવું બીજું દેખાતું નથી એમ અસ્તિત્વ નજરાય છે. એટલે બધું ગૌણ થઈ જાય છે. સ્વરૂપ નિશ્ચયમાં મુખ્યતા ઘણી આવી જાય છે. એટલી મુખ્યતા આવે છે કે બીજું બધું ગૌણ થઈ જાય છે, એને નજરાય છે એમ કહ્યું. હા, અર્થાત લક્ષમાંથી લક્ષ ખસતું નથી. એટલે અનુભવમાં જે લક્ષ છે એ લક્ષ અહીંયા પહેલું થયેલું છે, એ લક્ષ એમને એમ ચાલુ રહીએ છે ઠેઠ અનંત કાળ, પછી લક્ષ ખસવાનો પ્રશ્ન નથી રહેતો. લક્ષમાંથી લક્ષ્ય ખસતું નથી તે એવા પ્રકારે કે આત્મા ત્યાંથી ખસી શકતો નથી એ શબ્દ વાપર્યો છે. આ અધ્યાત્મનો વિષય છે. આત્મા ત્યાંથી ખસી શકતો નથી. ગુરુદેવે એમ કહ્યું પોતાના પ્રવચનમાં કે અહીંયા આત્મા આત્માનો નિર્ણય કરે છે. શું આત્મા આત્માનો નિર્ણય કરે છે, પર્યાય આત્માનો નિર્ણય કરે છે એમ ન કહ્યું. એમાં અહીંયા પર્યાયમાં લક્ષ ખસતું નથી, પર્યાયમાં જે લક્ષ થયું તે ખસતું નથી એમ ન કહ્યું, આત્મા ખસતો નથી એમ કહ્યું. આ અધ્યાત્મમાં દ્રવગુણ પર્યાયના ભેદ વિલીન કરવાનો સંકેત છે કે ત્યાં ભેદ હોતા નથી. શ્રુત જ્ઞાન તે આત્મા છે. 15મી ગાથામાં જો ને પર્યાયને આત્મા કીધો છે. નિયમસારની 38મી ગાથામાં આત્મા આત્માને ઉપાદેય છે એમ કહ્યું. આમ તો ઉપાદેય પણ પર્યાયમાં આવે છે, પણ આત્મા જ આત્માને ઉપાદેય છે એમ કહે છે. ત્યાં પર્યાયમાં આત્મા ઉપાદેય છે એવો ભેદ ન પાડ્યો. એ અધ્યાત્મ પદ્ધતિ છે કથનની. ત્યાં તો હજી એમ કેવું છે કે ત્યાં તો શૈલીનું કારણ છે. જીવ પર્યાય બુદ્ધિમાં ઊભો છે રાગમાં ઉભો છે તો કે દર્શન જ્ઞાનમાં ઉભો રહેતો એમ કેવું છે, ત્યાં ત્યાં જ એને પલટો મરાવો છે. જેમ અતિ મમત્વ અને કિંમતી વસ્તુમાં જીવ વળગ્યો રહે છે તેમ કહેવાય છે, નથી બહુ મમત્વ હોય તો એનો જીવ ત્યાં ત્યાં વળગ્યો રહે છે. શું જીવ નથી વળગી રહેતો આ ઘણા ને મૃત્યુ વખતે જીવ જતો નથી, આનો વળગ્યો છે ક્યાંક, જીવ વળગ્યો છે કે જીવ ના પરિણામ વળગ્યા છે, પણ કહેવાય એમ કે જીવ વળગ્યો છે. એ પ્રેક્ટિકલ સાઈડ છે એ વાતની સમજાવવા માટેની. જેમ ચોર ચોરી કરી ગયો હોય, પકડાઈ ગયો હોય તો એ ચોર ગણાય છે, એની પર્યાયમાં ચોરી નો ભાવ થયો એમ કોઈ નહીં કે આ માણસ ચોર છે, આ ચોર છે, આ ચોરી કરવા આવ્યો તો આ માણસ છે, તો જ બરાબર સમજાય, વજન જાય એ રીતે. જીવ વળગ્યો રહે છે તેમાં તે જીવના પરિણામમાં તે વસ્તુ પ્રત્યે સર્વસ્વપણાનો ભાવ રહ્યો છે. જીવ જીવ આખો લેવો છે એનો અર્થ શું કે ત્યાં સર્વસ્વપણું લીધું છે તેમ પ્રદર્શિત કરવું છે. તેવી રીતે નિજ અસ્તિત્વમાં રહેલ અનંત જ્ઞાન આનંદ આદિ નિધાન રૂપ ગુણ સંપત્તિ સ્વરૂપ પોતાનું સર્વસ્વ જો એકવાર ભાષ્યમાન થાય તો આત્મા ત્યાંથી ખસી શકતો નથી. હજુ તેને ભલે અનુભવ થયો નથી અને તેથી વિભાવ ઉત્પન્ન થાય છે તો પણ તેમાં તેનું જોર તૂટી ગયેલું હોવાથી પ્રકૃતિ જોર આપતી નથી. તેમ કહ્યું છે, અર્થાત જે મોહ પ્રકૃતિનું જોર ટળવું દુષ્કર છે, દર્શન મોહનું બળ તૂટવું દુષ્કર છે, તે નિર્મોહી એવા સ્વરૂપનું અસ્તિત્વ ભાસતા એકદમ શિથિલ થઈ જાય છે. એક બાજુ દર્શન મોહનું બળ એટલે રસ શિથિલ થાય છે, કશાય શક્તિ ક્ષીણ થાય છે, અને બીજી બાજુ અખંડ આત્મદ્રવ્ય પ્રત્યેનો અપૂર્વ અપૂર્વ મહિમા ઉમટી પડે છે, જોરથી આવે છે. કારણ એવું જ કોઈ મહામહિમાવંત આત્મદ્રવ્ય છે એ મહિમા આવવાનું કારણ શું છે કે દ્રવ્ય એવું મહામહિમાવંત છે માટે મહિમા આવે છે. અને ચૈતન્ય સ્વભાવ તરફ જોર વળી જાય છે. આ રીતે મૂળમાંથી અનેક પ્રકારે ફેર પડે છે અને ત્યારે જ જીવ મોક્ષ માર્ગમાં પ્રવેશ પામી શકે છે. એવા જે ફેરફારો છે એમાંથી કેટલાક ફેરફારો મુખ્ય પણ જે છે એનું વર્ણન નીચે આપ્યું છે કે પોતાનું મૂળ સ્વરૂપ પહેલું અસલ સ્વરૂપ ભાષે છે ત્યારે કેવું ભાષે કે છે કે 14 ગુણ સ્થાનથી હું પાર છું, એ સીધો વિકલ્પ આવે છે કે જે સ્વરૂપ ભાષ્યું એ સ્વરૂપ કેવું કે 14 ગુણ સ્થાનથી ઉપર જઈને ભાષ્યું છે, 14 ગુણ સ્થાનમાં એનું ક્યાંય સ્થાન નથી તેવું ભાસવા લાગે. અર્થાત સાક્ષાત સિદ્ધ પદરૂપ અંતરમાં આત્મદ્રવ્ય છે, અંતરમાં પ્રગટ થયેલું નહીં, અંતરમાં આત્મદ્રવ્ય સાક્ષાત સિદ્ધ પદરૂપ છે તેઓ પોતા રૂપે ભાસે છે, પોતાથી પોતા રૂપે પોતાનું રૂપ, થર્ડ પર્સન નહીં, વિચારમાં ત્રીજો પુરુષ થઈ જાય છે, અહીંયા પહેલો પુરુષ એટલે પોતે એવું ભાસે છે એમ કેવું છે. એટલે બે મુદ્દા છે એની અંદર કે સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપ એટલે 14 ગુણ સ્થાનથી પણ પાર અને એ પોતા રૂપે, એમ બે મુદ્દા છે એની અંદર. દેવ શાસ્ત્ર ગુરુ આત્માનું સ્વરૂપ સિદ્ધ સમાન કહે છે તેથી નહીં, એમના કહેવાથી નહીં, પણ મને પોતાને પણ મારા સ્વયં જ્ઞાનથી એમ જ મારા જ્ઞાનમાં ભાસે છે, તેથી તેઓના સર્વકથન હવે ખરેખર સમજાય છે. ત્યારથી આ શાસ્ત્ર વાણી સમજાય, દેવગુરુ શાસ્ત્ર જે છે એની વાણી ક્યારથી સમજાય, સ્વરૂપ નિશ્ચય થાય ત્યારથી. આ સ્વરૂપને કહેવા માટે બધી વાતો કરી છે, જેટલી વિસ્તારથી વાતો કરી છે એ આ સ્વરૂપને કહેવા માટે કરી છે એમ સમજાય છે. અને પોતાના ભાષણમાં એ વાણી સાક્ષીભૂત થાય છે, સાક્ષી લાગે છે કે બરાબર છે, મારા પરિણમનમાં આ દેવગુરુ શાસ્ત્ર સાક્ષી પૂરે છે, એટલે મારો એ રીતે એને પોતાને એની સત્યતાની પણ દ્રઢતા થાય છે. આ બધું ઉપર ઉપરથી બધી સમજણ ઉપર ઉપરથી સમજણ સમજણ જેને ન કહીએ એવી સમજણ ગણાય ખરેખર તો આગળ વધે તો એ કામ નહીં તો બધું સમજવા જેવું અનંતવાર કરી જ છે ને એ તો અનંતવાર એવી સમજણ તો કરી જ છે ત્યારે ખરેખર સમજાય છે ને તે પહેલાની સમજણ બુદ્ધિપૂર્વક નહીં હતી તો આ પણ ઓગે ઓગે સમજણ હતી એમ ઓગ સંજ્ઞાનું જ્ઞાન પણ ત્યારે થાય છે એટલે પહેલી વહેલી ઓગ સંજ્ઞા ક્યારે ટળે સ્વરૂપ નિશ્ચય થાય ત્યારે ત્યાં સુધી ઓગ સંજ્ઞા ટળતી નથી આ જેમ જેમ પ્રયોગથી સમજણ આવતી જાય પ્રયોગાત્મક સમજણ આવતી જાય એટલી એટલી ઓગ સંજ્ઞાની ક્રમશઃ નિવૃત્તિ થતી જાય એ પહેલું લક્ષણ છે ફેરફાર છે બીજું જે અનંત મહિમાવંત સ્વરૂપ ભાષ્યું તેથી તેનો અપૂર્વ અપૂર્વ મહિમા ઉત્પન્ન થયો તે કારણથી આખા જગતનો મહિમા ઉડી જાય છે કોઈ વસ્તુ પોતાથી અધિક ભાસતી નથી જગતની કોઈ વસ્તુ પોતાથી અધિક ભાસતી નથી આ રીતે સર્વ બાહ્ય પદાર્થ સંબંધીનું મૂલ્યાંકન પૂર્વે થયેલું અને પૂર્વે ગ્રહેલું ગ્રહણ કરેલું તે આખું બદલાઈ જાય છે અહીંથી નિર્ણય બદલાઈ ગયો જગતની કિંમત ઉડી ગઈ આત્માની કિંમત આવી અને તેથી ઉદયના સર્વ પ્રસંગોમાં પોતાનું કોઈ પ્રયોજન નથી તેમ ભાસવા લાગે છે બસ ત્યારથી આ ફેરફાર થયો કે જગતના કોઈ પ્રસંગોમાં હવે એની કિંમત નથી પછી એને આખું મૂલ્યાંકન છે એ ખલાસ થઈ જાય છે પ્રયોજન વગરનું નકામું લાગે છે કે આ બધી મહેનત કરીએ છીએ એ બધી વ્યર્થ જવાની છે મને કાંઈ કામમાં મારા આત્મહિતના કામમાં આવવાની નથી જે કાંઈ કર્મ બંધાશે એનું ફળ દુઃખ આવશે બાકી મને સુખમાં તો એ નિમિત્ત પડવાનું નથી એટલે નિષ્પ્રયોજન ભાસવા લાગે છે ઉદયના પ્રસંગો અને જ્યાં પ્રયોજન ન જણાય ત્યાં રસ ન આવે અધિકતા ન થાય તો એકદમ સ્વાભાવિક છે આશ્રય માટે પોતાનું અવભાસેલું સ્વરૂપ જ પ્રયોજનભૂત છે અથવા મારું સ્વરૂપ જ પ્રયોજનભૂત છે અને એ જ અમારું આશ્રય સ્થાન છે એવું પરમ પ્રયોજનભૂત છે એવો નિશ્ચય ત્યાં વર્તે છે આ નિર્ણય વર્તે છે ત્યાં પછી પ્રયોજનની દ્રષ્ટિએ કોઈમાં એને રસ આવતો નથી એ બીજું લક્ષણ છે એ મૂલ્યાંકન બદલાઈ ગયું એનું છે જગતનો નિશ્ચય બદલાઈ ગયો જગતની કિંમત ગઈ આત્માની કિંમત આવી ગઈ ત્રીજું ચાલતા પરિણામમાં ઉક્ત પ્રયોજનભૂત સ્વના લક્ષ્ય મુખ્ય ગુણના ખાસ પ્રકારના બે પડખા પડી જાય છે હવે શું થાય કે મુખ્ય ગૌણ તો હતું પણ હવે મુખ્ય થઈ ગયું સ્વરૂપ બાકી બધું ગૌણ થઈ ગયું એટલે પરિણામમાં એ ભેદ ઉત્પન્ન થઈ ગયો જેમ કે મુમુક્ષુની ભૂમિકામાં શાસ્ત્રોનો અવગાહન અને અધ્યયન થાય છે તેમાં અનેક પડખાથી પ્રતિપાદન કરાયેલું હોય છે ભિન્ન ભિન્ન ન્યાયો આવે ઘણા ન્યાય આવે શાસ્ત્રમાં તો તે સર્વ વિશાળતાવાળા પ્રતિપાદનમાંથી પોતાના પ્રયોજનવાળા વિષયને મુખ્ય કરાય છે અને બાકીનો સર્વ ફક્ત જાણવાનો વિષય છે આદરવાનો નહીં તેમ જાણીને ગૌણ થઈ જાય છે આ એક આખી સાધક પદ્ધતિ જે છે મુખ્ય ગૌણની કે પોતાને આત્મહિત હોય એટલું જ મુખ્યતા થાય બાકી બધું ગૌણ થાય અને આત્મહિતની કોઈ તક જીવ જતી કરે નહીં કેટલો પ્રયોજનની અંદર એ તીક્ષ્ણ અને બળવાન થઈ જાય છે અને સૂક્ષ્મ થાય છે કે પોતાના આત્મહિતની કોઈ તક જતી કરે નહીં ગમે તે પછી પરિસ્થિતિ બધું એક જ દ્રષ્ટિએ જોવાય છે મારા આત્મહિતનું કારણ છે તો યસ મારા હિતનું કારણ નથી જવા દો એનું કઈ કારણ એનું કઈ મારે કામ નથી તેમાં પણ ભાવવાસન પછીનો જ વિષય ચાલે છે પહેલા તો કઈ ઠેકાણું નથી પહેલા તો જો ઓલું લક્ષ થયું હોય પૂર્ણતાનું લક્ષ થયું હોય તો આત્મહિતના પાયા ગોતે અને આત્મહિત તરફ વળે અને અંતર ખોજ કરીને સ્વરૂપ લક્ષ કરે બાકી એ બે લક્ષ પહેલું લક્ષ્ય ન હોય પછી કોઈ ઠેકાણો નથી પછી એનો કોઈ આંક બાંધવા જેવો નથી તેમાં પણ પર્યાયાશ્રિત શુદ્ધિના પ્રયોજનની મુખ્યતા તેની મર્યાદામાં થાય છે. હવે એમાં શું છે, પ્રયોજનભૂત વાત બે થઈ ગઈ, એક આત્મહિત અને એક પોતાનું મૂળ સ્વરૂપ. તો આત્મહિતનું પ્રયોજન છે એની મર્યાદા છે. મર્યાદા એટલે શું છે કે એના ઉપર એટલું વજન ન જાય કે પર્યાય દ્રષ્ટિ તીવ્ર થાય, એ મર્યાદિત છે. જ્યારે સ્વરૂપાશ્રયનું વજન છે એ અમર્યાદિત છે, અભિપ્રાયમાં એમ ફેર પડે છે બે પ્રયોજનમાં. મૂળ કારણ શું છે દુઃખનું સુખનું, એમાંથી આશ્રય પકડાય છે કે આ આશ્રય કરું છું તો આમ થાય છે, આમ આશ્રય કરું તો આમ થાય. સ્વરૂપ નો આશ્રય કરું તો સુખી થાવ, સ્વરૂપ નો આશ્રય ન કરું તો પર્યાય થી માંડીને રાગ થી માંડીને નિમિત્ત થી માંડીને જેનો આશ્રય થાય એવા દુઃખ દુઃખ ને દુઃખ થાય. એટલે કે મૂળ સ્વરૂપ ગૌણ થાય તેમ કોઈ પડખે મુખ્યતા થતી નથી, અને તેવી મુખ્ય ગૌણ વિશેની વહેંચણીનું કાર્ય થવાનો પ્રારંભ અહીંયા ભાવ ભાષણથી થાય છે અને તે ચાલુ રહે છે. શરૂઆત થાય છે અને એ પ્રવૃત્તિ એ પ્રકારની પરિણામમાં ચાલુ રહે છે. તેથી સત્શાસ્ત્રોમાં ખાસ પ્રયોજન વિષય જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં ધ્યાન ખેંચાય છે, પછી એને પ્રયોજનભૂતની દ્રષ્ટિ સૂક્ષ્મ અને તીક્ષ્ણ થાય છે. ઉપરથી ચાલ્યું જવાતો નથી, પોતાના પ્રયોજનનો વિષય આવે ને ઉપરથી જાય એવું પછી બનતું, સિદ્ધિ પકડ આવે એને, પ્રયોજન ઉપર એનું વજન આવે, એની દ્રષ્ટિ ત્યાં પકડાઈ જાય, ત્યાં જોર આવે, ત્યાં રોકાઈ જાય, બાકી બધું ગૌણ થઈ જાય. ત્યાં રસ પણ વધે છે અને જાણવાના વિષયમાં રસ આવે અને રોકાય એવું બનતો નથી, તેમાં રસ આવતો નથી. પ્રાય સામાન્ય જિજ્ઞાસુ જીવને અપ્રયોજનભૂત જાણવાના વિષયમાં રસ આવે છે. વિગ્રહ ગતિમાં જાય ત્યારે એનો ઉપયોગ કેવો હોય? ભાઈ વિગ્રહ ગતિમાં ઉપયોગનું તારે શું કામ છે, વિગ્રહ ગતિમાં ઉપયોગ જ નથી હોતો. ઠીક, પણ એવો એવો એવા તર્ક ઉઠે ને એવી જિજ્ઞાસા ઉઠે, વિગ્રહ ગતિમાં શું થાય? એક સમય ને બે સમય કે ત્રણ સમય ની વિગ્રહ ગતિ છે, જિજ્ઞાસા ત્યાંથી થાય. સામાન્ય જિજ્ઞાસુને અપ્રયોજનભૂત જાણવાના વિષયમાં રસ આવે છે અને તેથી તેની શક્તિ અને સમયનો ત્યાં વ્યય થાય છે, તે અપવ્યય છે. તેવું અયથાર્થ જ્ઞાનની વૃત્તિ વાળું કાર્ય ન થાય, તે પણ અહીંથી જ બચવાનો પ્રકાર છે, એમાં નુકસાનથી બચવાની વાત છે. જો કે સર્વ સંગની છદ્મસ્થ જીવોને પરિણામમાં મુખ્ય ગૌણરૂપ પરિણમન સહજપણે થાય જ છે, દરેક જીવને મુખ્ય ગૌણતા તો વર્તે છે, પરંતુ અહીં જ્ઞાયકની મુખ્યતા વાળો નિર્ણય વર્તતો હોવાથી અનાદિની રાગની મુખ્યતા થતી હતી તે થતી નથી. શું મોટી વાત તો એ છે કે રાગની મુખ્યતા વર્તતી હતી અને રાગ જ સર્વસ્વ અને આત્મા થઈ પડ્યો હતો, એ બંધ થઈ ગયો. પરિણામમાં જેની મુખ્યતા થાય ત્યાં જીવની સર્વશક્તિ લાગે તેવો નિયમ છે. તદનુસાર જ્ઞાયકની મુખ્યતા વાળું આ પરિણામ થયું હોવાથી ઉક્ત નિર્ણયની સફળતા થયા વિના રહેતી નથી, તેવું પરિણામ સહેજે સહેજે થયા કરે છે. એ સહજ સફળતા થવાનું પણ આ મુખ્ય ગૌણની જે પ્રવૃત્તિ બદલાઈ ગઈ એનું કારણ છે. એ ત્રીજી વાત લીધી. ચોથું, વળી જ્ઞાન લક્ષણથી જ્ઞાયક સ્વભાવનો નિર્ણય થાય છે, તેમાં લક્ષણ પ્રગટ પર્યાયમાં હોવા છતાં પર્યાયત્વ લક્ષણમાં રહેતું નથી. શું છે? પર્યાયત્વ છે એ લક્ષણ નથી, લક્ષણ ઉપયોગમાં છે છતાં પર્યાયત્વ નથી લક્ષણમાં. જો આ કેટલી સૂક્ષ્મતા છે, ત્યાં જે સ્વભાવાંશ ખુલ્લો છે એનું એને લક્ષણ બનાવ્યું છે, પર્યાયત્વને લક્ષણ બનાવ્યું નથી. કેમ કે એ અનિત્ય છે અને સ્વભાવ નિત્ય છે, માટે પર્યાયત્વ લક્ષણમાં રહેતું નથી. એટલે પર્યાયત્વ લક્ષણમાં આવતું નથી, ઉપયોગમાં લક્ષણ છે છતાં પર્યાયત્વ લક્ષણમાં નથી આવતું એમ કેવું છે. પરંતુ લક્ષમાં જ્ઞાન સ્વભાવ રહે છે, અર્થાત લક્ષણ પૂર્વક લક્ષણનો નિર્ણય થવા છતાં લક્ષણ ત્યાં ગૌણ થઈ જાય છે. નિર્ણય થયો એની ખાતરી શું? એ કયો ફેરફાર થયો? કે લક્ષણ ગૌણ થયું અને લક્ષ્ય મુખ્ય થઈ ગયો. જ્યાં લક્ષણ શુદ્ધ જેના આશરે આધારે લક્ષ્ય થયું સ્વભાવનું, એ લક્ષણ જ્યાં ગૌણ થઈને છૂટી જાય છે તો પછી બીજાની મુખ્યતા થવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આના જેવું છે, આંગળીથી ચંદ્ર બીજનો ચંદ્ર દેખાડે તો આંગળી ઉપરથી આંગળીની સિદ્ધમાં જોવે છે. આંગળી આંગળી ગૌણ, આંગળીને ગૌણ કરી કે ન કરી, જોયું એના ઉપરથી, પણ આને છોડીને ત્યાં જોયું એમ, લક્ષણ થી લક્ષ જોયું, લક્ષ જોયું ત્યાં લક્ષણ ને જોવાનું છૂટી ગયું એમ. પોતાનું સ્થાન ન પામ્યું જ્ઞાનમાં તો લક્ષણ લક્ષણ ના સ્થાનમાં ન ગણાય. પછી કહેવા માત્ર થયું તો અર્થાત લક્ષણ નું લક્ષ રહે છે, લક્ષણ નું નહીં, તેમજ વસ્તુની ઓળખાણ થતા લક્ષ્ય લક્ષણ નો ભેદ પણ અસ્ત થઈ જાય છે અને આખી વસ્તુ ટકીને પરિણમી રહી છે. અને આખી વસ્તુ ત્યાં ટકીને પરિણમી રહી છે એમ પહેલું વહેલું પ્રમાણ સંબંધીનું જ્ઞાન ત્યાં થાય છે. એમાં જ્ઞાન લક્ષણવંત પોતાનું સ્વરૂપ છે કે જે લક્ષણ લક્ષ્યથી અભેદ છે તેમ સમજાય છે. એ ચોથું થયું એટલે ત્યાં લક્ષ્ય લક્ષણની શું પરિસ્થિતિ થાય છે એ ચોથામાં લીધું. પાંચમું, આવો સ્વરૂપનો નિશ્ચય સ્વવિકલ્પ જ્ઞાનની દશામાં થાય છે. હજી વિકલ્પ ચાલુ છે ને થાય છે, પરંતુ જેનો સ્વપ્ણે નિશ્ચય થયો છે તે તત્વ વિકલ્પ રહિત, ભેદ રહિત અથવા અર્થાત નિર્વિકલ્પ સ્વરૂપ હોવાથી નિર્ણય થનારને હવે નિર્વિકલ્પતાનો કાળ પાકી ગયો છે, તેથી તે હવે વિકલ્પમાં અટકશે નહીં. સમયસારની 73 ગાથાનો આ વિષય છે. 73 ગાથાના પ્રવચનમાં ગુરુદેવે આ વાત કરી છે કે અહીંયા એમ આકાશની જેમ નિશ્ચય કર્યો, શું આકાશનો દ્રષ્ટાંત લીધો છે ને ત્યાં, એમ આકાશવત મારું તત્વ નિરાલંબ નિરપેક્ષ છે એવો જ્યાં નિર્ણય કર્યો, નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્ણય કર્યો, ત્યાં હવે સ્વવિકલ્પ દશાનો અસ્ત થવાનો કાળ પાકી ગયો છે અને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થવાનો સ્વકાળ હવે સમીપ આવી ગયો છે. ભલે સ્વવિકલ્પ દશામાં નિર્ણય થયો હોય તોય તે એમ કેવું છે. હવે એ કેવી રીતે છે કે નિર્વિકલ્પ સ્વભાવમાં હું પણ આના જોરમાં તે સર્વ વિકલ્પોને ભમી નાખશે જ. નિર્વિકલ્પ સ્વભાવમાં હું પણ એટલા જોરથી થાય છે કે પરિણામ એકાકાર નિર્વિકલ્પ થઈ જશે. શું એ વિકલ્પો ભમાઈ જશે એમ કીધું. વિકલ્પ ખાસ શબ્દ ત્યાં વાપરો છે 73 ગાથામાં, ભમન થઈ જશે. જેમ ખાધેલું વમન થાય ત્યારે જોરથી બહાર ફેંકાઈ જાય છે, એને રોકી શકાતું નથી. પહેલા મોળ આવે ત્યારે ખબર પડી જાય કે હવે ઉલટી થઈ જશે. દૂધપાક ખાધો છે ને બહુ ભાઈવો અને વધારે પડતો ખવાઈ ગયો છે, ફેંકશે બહાર, એને અડધી કલાક ન થાય ત્યાં ઉલટી શરૂ થઈ જાય. જે મને આખું તું ને એમ વિકલ્પની રુચિ હતી, હવે વિકલ્પ ને ફેંકશે, અરુચિ થશે હવે એની, એની અરુચિ થઈ જશે એમ કેમ. અર્થાત તે જીવનો નિર્વિકલ્પ સ્વભાવના જોરવાળો પુરુષાર્થ તદાકાર પરિણમન થઈને થઈ જાય તેટલી ઉગ્રતા ધારણ કરશે. શ્રીમદ અમૃતચંદ્રાચાર્યદેવે સમયસાર ગાથા 73ની ટીકામાં આ વિષયનું અતિ સુંદર શૈલીમાં વિશદપણે વ્યાખ્યાન કર્યું છે. આ 73 ગાથાના વિષયમાંથી એ વાત લીધી છે. જિજ્ઞાસુ એ ત્યાંથી સમજવા યોગ્ય છે, ન સમજાય શાસ્ત્ર ઉપરથી તો ગુરુદેવના પ્રવચનો પણ અત્યારે પ્રસિદ્ધ થઈ ગયા છે. એ વિકલ્પ ભમાઈ જશે, એ જાતનો જોર છે, એ ફેરફાર પણ પોતાને અનુભવ ગોચર થાય છે. છઠ્ઠું, અહીં જે ચૈતન્ય સ્વભાવ પોતા રૂપે લક્ષ્યગત થયો છે તેને નિશ્ચય નહીં નો પક્ષ બંધાણો છે. આ પક્ષ પલટો થયો પહેલો વહેલો, વ્યવહાર નહીં નો પક્ષ છૂટીને નિશ્ચય નહીં ના પક્ષમાં આવ્યો અને અનાદિનો વ્યવહાર નહીં નો પક્ષ છૂટ્યો છે, તો પણ તે જીવ નિશ્ચયના પક્ષમાં અટકી જતો નથી અર્થાત તે પક્ષમાં પણ દક્ષ છે. આ ગુરુદેવે આ વચન વાપર્યું છે, પક્ષમાં દક્ષ છે. દક્ષ એટલે ચતુર. પક્ષમાં રોકાશે નહીં, કેમ કે એનું લક્ષણ, એનું લક્ષ્ય પર્યાયમાં જે નિશ્ચય નહીંનો પક્ષ બંધાણો છે એના ઉપર એનું જોર નથી, એનું જોર લક્ષ્ય ઉપર છે, પક્ષ ઉપર નથી પણ લક્ષ્ય ઉપર છે, માટે પક્ષ છૂટી જશે. હા, એના વિષય ઉપર જોર છે, એનું લક્ષ્ય ત્યાં છે. પક્ષ થયો એના ઉપર, મને હવે પક્ષ તો બદલાનો નહીં, પહેલા વ્યવહારનો પક્ષ હતો, હવે નિશ્ચયનો પક્ષ થયો ને એમ જોર જતો નથી, ભલે પક્ષ બદલાય છે તો પણ. એટલે શું છે અહીંથી એક લાઈન સમજવા જેવી છે કે મોક્ષ માર્ગમાં પ્રવેશ કર્યા પહેલા જ્યાં યથાર્થતા આવે છે, અને મોક્ષ માર્ગમાં પણ જ્યાં જ્યાં ઉપર ઉપરની પર્યાયની પ્રાપ્તિ ને સિદ્ધિ થતી જાય છે ગુણસ્થાનોની, તેમ તેમ તે બધું ગૌણ થતું જાય છે, મળે એ બધું ગૌણ થતું જાય છે, જેટલું આવે એ બધું ગૌણ. એમાં શું, હું પૂરેપૂરો છું, આ તો હજી બધું અધૂરું છે, એમાં અધૂરામાં હવે શું કરવી, એ બધું ગૌણ જ થતું જાય, ઉપેક્ષા થતી જાય, પર્યાય આનંદની પ્રાપ્તિ થાય અને આનંદની ઉપેક્ષા થાય. ઠીક, ચોથા ગુણ સ્થાને અપૂર્વ અપૂર્વ આનંદની ઉત્પત્તિ થાય છતાંય આનંદ ગૌણ થઈ જાય, કેમ કે અનંત આનંદનો સાગર લક્ષમાં છે, માટે આ તો અનંતમાં ભાગે છે, આમાં શું મોટી વિશેષતા છે, શું
જો ગુણ થાય આનંદ મુખ્ય થઈ જાય
તો પર્યાય દ્રષ્ટિથી મિથ્યા થઈ જાય, એમ છે. અર્થાત સહજપણે વર્તમાન નિશ્ચયના પક્ષવાળી પર્યાય ઉપર પણ વજન નથી, જોર નથી, લક્ષ્ય તો અનંત મહિમાવંત આત્મ સ્વરૂપ પર છે, તેથી પરિણમનમાં ભલે આગળ વધતો જાય છે તો પણ તેના ઉપર લક્ષ્ય નથી, વિકાસ પામતું પરિણમન છે, પુરુષાર્થ પણ વધતો છે પણ એના ઉપર ધ્યાન જતું નથી, એની હામું જોતો નથી, તેટલું વિશિક્ષણપણું સહજ હોવાને લીધે તે અવશ્ય પક્ષાંતિક્રાંત દશાને પ્રાપ્ત થાય છે. આ 144મી ગાથામાં જે પક્ષાંતિક્રાંતની ગાથા લીધી છે, એ કેમ પક્ષમાં આવ્યો છતાં પક્ષાંતિક્રાંત થશે, કે પક્ષ ઉપર એનું જરાય વજન નથી, માટે પક્ષાંતિક્રાંત થઈ જશે. સાતમું, 39મી સાલમાં લીખું છું, ચૈતન્ય વિરની સ્ફૂર્ણા નું કારણ થાય છે. શું બીજો શું ફેરફાર થયો? પુરુષાર્થ ની ઉત્પત્તિ. સાતમો મુદ્દો પુરુષાર્થ નો છે કે જે નિર્ણય છે એ કારણ છે, અને ચૈતન્ય વેરી પુરુષાર્થ ને ઉત્પન્ની સ્ફૂર્ણા થવી તે કાર્ય છે. મુમુક્ષુ જીવને આ સ્ફૂરણ પરિણામનું અસાધારણપણું હોવાને લીધે ખ્યાલમાં પકડાય તેવું છે. એ જોર અછાનું ન રહીએ, અંદરથી વીર્ય ઉછળે કાંઈ અછાનું ન રહીએ, એટલે પોતાને ખ્યાલનું, કારણ કે અદ્ભુત સ્વરૂપના જ્ઞાનમાં, અદ્ભુત સ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસતા પોતાના ગુણ નિધાનને અનન્ય રુચિ ઉત્પન્ન થઈ જાય છે, અને રુચિ અન્વય વીર્ય તે સિદ્ધાંત પ્રમાણે ચૈતન્ય વીર્યની અપૂર્વ સ્ફૂર્ણા થાય છે. જે ગુરુદેવ શ્રી ના 210 નંબરના વચનામૃતમાં એ વાત ગુરુદેવે લીધી છે કે પહેલા શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રુચિમાં અને લક્ષમાં આવવું જોઈએ. બધી જ્ઞાનની જ પર્યાય લીધી અહીંયા, શ્રદ્ધાને જ્ઞાનની પર્યાય લીધી છે. શું ઓલી સમ્યક શ્રદ્ધા થઈ એ નહીં હો, તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે. આ સમ્યક પહેલાની વાત છે, આ જ સમ્યક દર્શનનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. જો અહીંયા પણ એ અસ્તિનાસ્તિ કરી છે. અને કાંત, ઉપરોક્ત વચનામૃતમાં મુમુક્ષુ જીવને વિચાર દશાના કાળમાં પહેલા જ્ઞાનમાં સ્વરૂપ લક્ષ થાય, અને સાથે પણ ખ્યાલમાં આવે એવો હોય છે. શું કે સ્વસન્મુખનો પુરુષાર્થ સહેજે સહેજે ચાલે છે. આ રીતે સમ્યક દર્શનરૂપ દશા થયા પહેલા ઉક્ત પ્રકારે દિશા બદલાય છે, સ્વસન્મુખની દિશા બદલાયા વિના દશા બદલાતી નથી એવો નિયમ છે. શું પહેલા દિશા બદલાય અને પછી દશા બદલાય છે. ઉક્ત વચનામૃતમાં અનેકાંત કર્યો છે કે આ જ ઉપાય છે અને બીજી રીતે સમ્યક દર્શનનો ઉપાય નથી, ગુરુદેવે અનેકાંત કર્યો છે ત્યાં. એ સાતમો મુદ્દો પુરુષાર્થ સંબંધી નો છે. આઠમો, સ્વરૂપ પ્રાપ્તિ ની તીખી ભાવના પૂર્વક સ્વરૂપ ની અંતર વિચારણામાં આત્મ સ્વરૂપ નો નિશ્ચય થાય છે. ભાવના વિના તો આ કઈ નિશ્ચય થવાનો પ્રશ્ન છે નહીં, કેમ કે સ્વરૂપ પૂર્ણતાનું લક્ષ્ય થયું અને ઉત્કૃષ્ટ ભાવના થઈ અને એમાં એ ભાવના અનુસાર નિશ્ચય થાય છે. તે નિશ્ચય જ્ઞાન ની ઉપયોગ રૂપ દિશામાં થાય છે. શું કરવા લીધું? ભાવના ઉપયોગ ને પરિણતિ નો સિદ્ધાંત લેવો છે આઠમામાં, કે પહેલા ભાવના થઈ, ભાવનાથી ઉપયોગ થયો અને ઉપયોગ થતા પરિણતિ થઈ જશે. અને એ સ્વરૂપ અંગેની પરિણતિ નો ફેરફાર અહીંયા સ્વરૂપ નિશ્ચય થયા પછી લબ્ધ માંડ્યો, કેમ કે ઉપયોગમાં સ્વરૂપ આવ્યું ને, સ્વરૂપ નિર્ણય વખતે ઉપયોગમાં સ્વરૂપ આવ્યું. એ ઉપયોગ તો પૂરો થઈ ગયો, પછી ઉપયોગ બીજે ગયો, પણ એ ઉપયોગનું શું થયું? કે ઉપયોગનો લબ્ધ થઈ ગયો, એ લબ્ધ ચાલુ રહી ગયો. ભાવનાપૂર્વક ઉપયોગ થાય તો એની લબ્ધ પરિણતિ ચાલુ રહી જાય છે. પહેલી વહેલી પરિણતિનો સારો એવો ફેરફાર ભાવ ભાષણ પૂર્વક થાય છે. સ્વિકલ્પ ઉપયોગ છે, નિર્વિકલ્પ ઉપયોગ નથી, સ્વિકલ્પ ઉપયોગ છે, પણ અંશે ખસીને, અંશે અભાવ કરીને એટલું લેવું. ઓલા સામાન્ય વિચારમાં ઉપયોગ છે એવો ઉપયોગ નહીં, એટલો ફેર છે. પણ ઉપયોગનું લબ્ધ થાય, ઉપયોગનું લબ્ધ થાય એમ કેવું છે. શું નિયમી અહીંયા જે ચર્ચા છે એ વાતની છે, કે કયા ઉપયોગનું લબ્ધ થયું અને આવું લબ્ધ કોઈ વાર નહોતું થયું, એ વાત અહીંથી શરૂ થાય છે. આ અપૂર્વ લબ્ધ છે. શું રાગનો અંશ છે ને, ચાલો વિકલ્પમાં તો રાગ છે ને, આધાર આધાર છોડ્યો છે, ત્યાં અવલંબન છોડ્યો છે એમ છે. શું સ્વવિકલ્પ દશા બે પ્રકારની, અનાદિથી રાગના આધારે ચાલી રહી છે એવી એક, અને સ્વરૂપ નિશ્ચયના કાળમાં આધાર છોડીને જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય થયો ત્યારે પણ સ્વવિકલ્પ દશા છે હજી. હા, પણ મોટો ફેર છે, મોટો ફેરફાર છે. આધારશીલા જ બદલાની છે આખી, એકનો આધાર સ્વભાવ ને એકનો આધાર વિભાવ, પૂર્વ પશ્ચિમનો આધારમાં ફેર છે, એટલે એના લબ્ધમાં પણ ફેર થયા વિના રહીએ નહીં એમ લેવું થાય. આ છે એની ચર્ચા કરી છે આઠમામાં. સ્વરૂપ પ્રાપ્તિની તીખી ભાવના પૂર્વક સ્વરૂપની અંતર વિચારણામાં આત્મ સ્વરૂપનો નિશ્ચય થાય છે. તે નિશ્ચય ઉપયોગનું, તે નિશ્ચય જ્ઞાનની ઉપયોગરૂપ દશામાં થાય છે અને તે ઉપયોગ થયા બાદ ઉપયોગનું લબ્ધ પરિણતિ લબ્ધ પરિણતિ રૂપ થાય છે. આવું જ્ઞાનનું લબ્ધ થયું તેવું પૂર્વે કદી થયું નથી, આ અપૂર્વ થયું. તો કે નિર્ણય જ અપૂર્વ છે, દિશા બદલાણી તે અપૂર્વ છે, પછી લબ્ધ તો અપૂર્વ હોય જ ન. અર્થાત પૂર્વે જે જ્ઞાનનું લબ્ધ હતું તેમાં રાગ અને પર તે હું તેવું લબ્ધ હતું. પહેલાનું લબ્ધ કેવું હતું? રાગ તે હું, રાગના આધારે અને શરીર આદિ તે હું, એવું લબ્ધ હતું. અને તેવા અનાદિથી લબ્ધ સહિત કોઈ પણ જીવ લબ્ધ પરિણતિમાં ઉક્ત પ્રકારે ફેરફાર થયા વિના આત્માનું ચિંતન દ્રવગુણ પર્યાય અથવા ઉત્પાદન ધ્રુવથી કરે, વારંવાર ચિંતન દ્વારા એકાગ્ર થવાની આશા ધરે તો પણ એકાગ્રતા થઈ શકતી નથી. આ નિશ્ચય વિના ઘણા પ્રયોગ કરે છે ને, આપણે ધ્યાનમાં બેસો એકાંતમાં, સ્વરૂપ નિશ્ચય નથી હોય, લબ્ધ તો રાગ તે હું અને શરીર તે હું પીડ્યું છે, અને પછી એકાંતમાં બેસીને સ્વરૂપનું ચિંતન કરે, એકાગ્રતા કદી થાય નહીં એમ કેવું છે. આ નિષ્ફળ થવાનું કારણ આ છે. જોકે આવા તત્વ વિચાર કરનાર જીવને મિથ્યાત્વ મન થાય છે, સ્વરૂપનો વિચાર કરે એટલે મિથ્યાત્વ મન થાય, તો પણ તે યથાર્થ પ્રકારે તે મંદતા નથી થઈ, માટે તીવ્રતા થતા વાર લાગે નહીં એમ છે. વિધિની ભૂલ ક્યાંક થઈ જાય પછી. અને જ્ઞાનમાં અનાદિનો રાગ અને પર તે હું તેવું પરિણતિમાં જેમનું તેમ પડેલું હોવાથી યથાવત આત્માના વિકલ્પ થવા છતાં તેમાં ચૈતન્યનો રસ ઉપજતો નથી, સ્વભાવનો રસ ન આવે. સ્વભાવનો કૃત્રિમ મહિમા કરે તો સ્વભાવનો રસ ન આવે. હું અનંત જ્ઞાન સ્વરૂપ છું, અનંત આનંદ સ્વરૂપ છું એમ વિકલ્પ કરે પણ અંદર રસ આવે નહીં. રાગનો રસ આવે, વિકલ્પનો રસ આવે, અને એને સાધન માને તો માને તો મિથ્યા તીવ્ર થઈ જાય. શું તેવું ઊંધા લબ્ધ નું જોર કામ કરે છે. ત્યાં શું છે કે ત્યાં લબ્ધ ઊંધું છે એનું જોર કામ કરે છે, અને ત્યાં આત્માના સ્વરૂપ સંબંધિત વિચારણાનો ઉપયોગ નિરર્થક જાય છે. પછી ગમે એટલા વિચાર કરે તો એ સાર્થક નથી થતો, એ કાર્યગત થતું નથી. એવું જ લબ્ધનું જોર સર્વ દશામાં હોય છે, એનો દ્રષ્ટાંત લીધો છે સમ્યક દ્રષ્ટિનો. ઊંધું સમજાવવા માટે સવળો દ્રષ્ટાંત લીધો છે કે જેમ સવળી દશામાં સમ્યક દ્રષ્ટિને લબ્ધ જ્ઞાનમાં આત્મા હોવાથી પરમાં ગયેલા ઉપયોગનું જોર ચાલતું નથી. ઉદયમાં જાય છે ઉપયોગ, જોર નથી ચાલતું, કેમ કે લબ્ધ બીજું છે એનું. તેમ ઉલટી દશામાં પણ લબ્ધની વિપરીતતા હોય ત્યાં સુધી સ્વરૂપ વિચારણાનો ઉપયોગનું જોર ચાલતો નથી. તેથી લબ્ધમાં રહેલ વિપરીત નિશ્ચય ટળવો જોઈએ, અને તે યથાર્થ સ્વરૂપના ભાવ ભાષણથી જ ટળે છે, બીજી રીતે ટળતો નથી. અને ત્યારે ચૈતન્ય વિરીની સ્ફૂર્ણા થાય છે, અને તે ઉદ્યમ વિજ્ઞાન કરવામાં કાર્યગત થાય છે. આ રીતે વર્તમાન જ્ઞાન બળમાં લબ્ધ ઉપયોગને સંધિ થવારૂપ કાર્ય જ અનુભવને ઉત્પન્ન કરે છે. પછી જોરપૂર્વકનો જે ઉપયોગ થાય તો લબ્ધ તો આત્માનું હતું, પછી ઉપયોગમાં આત્મા આવ્યો એટલે એકાકાર થઈ ગયા લબ્ધનો ઉપયોગ બંને. કામ ન થાય, લબ્ધ તો ફરવું જોઈએ સ્વરૂપ નિશ્ચય વિના, ભાવ ભસન વિના ફરે નહીં કોઈ દિવસ. ઉપયોગ અને લબ્ધના વિષયની સિંધી થવાથી સ્વકાર્ય અવશ્ય સફળ થાય છે, અથવા તે નિષ્ફળ કેમ થાય? હવે નિષ્ફળ થવાની જગ્યા ક્યાં રહી? જેનું લબ્ધ આત્મા રૂપ છે એનો ઉપયોગ આત્માનો થાય જ, કેમ કે જોર એ બાજુનું છે એટલે એનો ઉપયોગ થવાનો, એને નિષ્ફળતા થવાનો અવકાશ નથી. અર્થાત નિષ્ફળ થવાનું કોઈ કારણ ત્યાં નથી રહેતું. એ આઠમો ફેરફાર છે. નવમો જરાક ઝડપથી લઈ લઈએ છીએ. મૂળ તો સ્વરૂપ નિશ્ચયનો વાક્ય આવ્યો છે એના ઉપરથી, કે એની અંદર કેટલું ભર્યું છે આચાર્ય દેવના એક વચનમાં, કેટલું ભર્યું છે જો વિચારણા કરો તો નાની પુસ્તિકા લખાય એટલું બધું ભર્યું છે. હા, હોમવર્ક તો કરવું જોઈએ ને. આ તો બધી આઉટલાઈન છે, કામ તો પોતાને કરવું જોઈએ. નવમું, આવા સમ્યક સન્મુખ જીવની તત્વ અભ્યાસ સ્વરૂપ ચિંતન મંથનની પરિણતિ કેવી હોય છે તે પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં નીચે પ્રમાણે છે. એ આધાર લીધો છે 359 ભૂલનો. શું? હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું. એમ જીવ જ્ઞાયકના લક્ષ્ય સાંભળે, ગુરુ શ્રી ગુરુનું સત્પુરુષનું પ્રવચન સાંભળે તો પણ એમાં લક્ષ્ય એને જ્ઞાયકનું હોય, સાંભળવાનું નહીં. શું? જ્ઞાયકના લક્ષ્ય સાંભળે અને એ સાંભળતા જ્ઞાયકનું લક્ષ્ય રહે. એકાંતમાં ચિંતવન પણ હું પરિપૂર્ણ જ્ઞાયક છું એમ જોર છે. હા, એટલે એને જ્ઞાયકના લક્ષ્ય ચિંતવન ચાલે તો જીવને સમ્યક સન્મુખતા રહે છે. મંથન ઊંડું ચાલે તો પણ તેમાં લક્ષ્ય જ્ઞાયકનું છે, લક્ષ્ય તો ક્યાંય ફરવાનું જ નથી. આ ચૈતન્ય સ્વભાવ, ચૈતન્ય ભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે. તેને ભલે હજુ સમ્યક દર્શન ન થયું હોય અને પુરુષાર્થનું જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે, આ કારણ અહીંયા પુરુષાર્થનું ખામી છે થોડી, તો પણ તે જીવને સમ્યક સન્મુખતા તો થાય છે અથવા સન્મુખતા ચાલુ રહે છે. એ જીવને અંદર એવી લગ્ની લાગે છે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું. એવા દ્રઢ સંસ્કાર અંદરમાં પડે કે કઈ સંસ્કાર ફરે નહીં, તો આ જગ્યાએ નવમા લક્ષણમાં એ વાત લીધી છે કે લક્ષ રહેવાથી સંસ્કાર પડી જાય છે અને આ સંસ્કાર કદી નિર્મૂળ થતા નથી. કોઈ જીવને પુરુષાર્થ પર્યાપ્ત માત્રામાં પહોંચ્યા પહેલા આયુષ પૂરું થાય સમ્યક સન્મુખની ભૂમિકામાં, તો તરત જ બીજા ભાવમાં એકાદું કઈક શાસ્ત્ર વચન કે જ્ઞાનીનું વચન મળે, પરોક્ષપણે પણ જાગી જાય છે, એના પૂર્વ સંસ્કાર જાગી જાય છે. એ આ કારણ છે, એ સંસ્કાર કદી ફરે નહીં અથવા કદી નિષ્ફળ જાય નહીં. જેમ સમ્યક દર્શન થતા અપ્રતિહત ભાવ કયો છે, તેમ સમ્યક સન્મુખતાના એવા દ્રઢ સંસ્કાર પડે કે તેને સમ્યક દર્શન થયે જ છૂટકો. આ ગુરુદેવના વચન છે. બરાબર. આ વચન ગુરુદેવે લીધા છે. ઉક્ત વચનામૃતમાં સમ્યક સન્મુખ જીવ કે જેને સમ્યકની ઘણી સમીપતા નજીકતા વર્તે છે અને જે અલ્પકાળમાં અવશ્ય સમ્યકત્વ પામવાનો છે, શું તેનો ભાવવાહી વિશદ એટલે સ્પષ્ટ ચિતાર ખડો કર્યો છે. આ 359 માં બોલ છે, સમ્યક સન્મુખ જીવની નો વિષય છે. ક્યાંથી લીધો છે? પરમાગમ કોઈ ગાથા હોય તો ગાથા નો સંદર્ભ આપ્યો હોય, જ્ઞાન ગોષ્ઠી હોય તો જ્ઞાન ગોષ્ઠી નો આપ્યો છે. આવી તૈયારી વાળા જીવને સમ્યક દર્શન પહેલા તત્વ શ્રવણ વાંચનમાં પોતાના પૂર્ણ જ્ઞાયક સ્વરૂપના લક્ષ્ય પ્રવૃત્તિ થાય છે. શ્રવણ અને વાંચનમાં બંનેમાં તત્વાભ્યાસની આવી અનેકવિધ પ્રવૃત્તિમાં વિવિધતા થવા છતાં લક્ષ્યમાં વિવિધતા નથી. લક્ષ્ય એક ધારું રહે છે એમ કેમ છે? સળંગ એક જ પોતાના પૂર્ણ જ્ઞાયક સ્વરૂપ સાથે રહે છે લક્ષ્ય. તો માત્ર લક્ષ્ય રહે છે એટલું જ નહીં, પૂર્ણતાનું જોર પણ સાથે રહે છે. લક્ષ અને પુરુષાર્થ બંને છે, જ્ઞાન અને વીર્ય બંને લીધા, બે ગુણના પરિણામ. હા, પૂર્ણતાનું જોર છે, નાયકનું જોર છે અને પૂર્ણતા એટલે સ્વભાવ લેવો. તેમ કહીને પ્રગટિત પુરુષાર્થને પણ દેખાડ્યો છે, પુરુષાર્થ પ્રગટ્યો છે એ વાત પણ અહીંયા દેખાડે છે. તેમજ આ ભૂમિકામાં સ્વભાવની લગ્ની રુચિ પણ અસાધારણ વધી જાય છે કે જેને લઈને તે સમ્યક દર્શન પ્રત્યે આગળ અને આગળ વધી રહ્યો છે. જાણે કે અપ્રતિહત ભાવે આગળ વધી રહ્યો છે, પાછો પડવાનો નથી. આવી ચર્ચામાં કોઈ વાર કોઈ મુમુક્ષુ જીવ ગુરુદેવને શંકા કરતા, સાહેબ આને સ્વરૂપ નિશ્ચય થયો, ભાવ ભાષણ થયો, જોર પડતું પણ પાછો સમ્યક દર્શન થી પડી જાય છે, આમાં પડી જાય કે ન પડી જાય? તો કે અહીંયા પડી જવાની વાત નહીં લેતો હતો. સમ્યક દર્શન થી ભલે પડી જાય, અહીંયા નહીં પડી જાય. કેમ કે આ ભાવ ભાષણ એવું આવ્યું છે પહેલું કે એનું જોર અપ્રતિહત ભાવે ઉપડે છે અને એ સમ્યક દર્શન લઈ જ લે છે એમ કેવું છે. એટલે શબ્દ ગુરુદેવે વાપર્યો છે કે જાણે કે અપ્રતિહત ભાવે આગળ વધી રહ્યો છે તેવું અનુભવપૂર્ણ વચન આ ભૂમિકાના સૂક્ષ્મ ભાવો ને પ્રકાશિત કરતો પૂજ્ય ગુરુદેવશ્રીએ વ્યક્ત કરેલ છે. જે સાંપ્રત એટલે અત્યારના અને ભવિષ્યના, વર્તમાનના અને ભવિષ્યના મુમુક્ષુ સમાજનું મહાન સૌભાગ્ય છે. આવી વાત ખુલ્લી કરી છે ગુરુદેવે, ઘણી ઘણી વાતો કિંમતી ખુલ્લી કરી છે, એમાં આ વાત પણ ખુલ્લી કરી છે. તો એ વચનથી ગુરુદેવ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી છે. મળી આવી સમ્યક દર્શનની તૈયારી કરવાની પ્રેરણાવાચક તેવું શ્રીનું બીજું વચનામૃત 304 પણ અત્રે ઉલ્લેખ કરવા યોગ્ય છે. આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે આ 304 છે. આના ઉપર તો આપણે 4.5 કલાકનો સ્વાધ્યાય થયો છે, પરમાગમ સાર વાંચ્યો ત્યારે 304 વચનામૃત છે. એના ઉપર 5 કલાકને કહેશે તો પછી બીજા 1/2 કલાકમાં બીજું ચાલ્યો છે. કેમ કે અહીંયા પ્રયોગનો વિષય પાછો લીધો છે પોતે, એક પડખું વિશેષ ખોલ્યું છે કે આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ, અથવા જ્યારે આવો પ્રયોગ ચાલતો હોય સમ્યક સન્મુખતાનો ભેદ જ્ઞાનનો ત્યારે મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવે છે સહેજે સહેજે. પછી ઉપદેશમાં એમ કહેવાય કે આવવો જોઈએ, પણ સહેજે એવો મૂળમાંથી ઉપાડ આવે છે. અને એનો ભાવ શું છે એ પુરુષાર્થમાં? કે હું આવો મહાન પદાર્થ, પોતાનું જોર આવે છે, પોતાની મહાનતાનું જોર આવે છે, હું આવો મહાન પદાર્થ એમ નિરાલંબનપણે કોઈના આધાર વિના, એકલા સ્વભાવના આધારે, કોઈના આધાર વિના, અધરથી એમ, વિકલ્પનો આધાર નહીં, પૂર્વ પર્યાયનો આધાર નહીં, ગુરુના વચનનો શાસ્ત્રનો આધાર નહીં, કોઈના આધાર વિના અધરથી ધૂન ચાલતા, જો આ ધૂન ચડે છે ત્યાં, શું
ધૂન? આત્માની લાગી આવે,
આત્માની ધૂન ચડી છે ત્યાં, ધૂન ચાલતા ચાલતા એવો રસ આવે કે બહાર માં આવું ગોઠે, ત્યાંથી બહાર નીકળવાનો પછી એને ફાવે નહીં, ધૂન માં ચડી જાય. હજુ છે તો વિકલ્પ, અહીંયા હજી વિકલ્પ છે, હજી ગયો નથી, પણ એમ જ લાગે કે આ હું એમ ઘોલન નું જોર ચાલતા ચાલતા એ વિકલ્પો છૂટીને અંદર માં ઉતરી જાય છે. આ છેલ્લી સેકન્ડો નો આ વિષય છે. ગુરુદેવ ના વચનામૃત માં છેલ્લી મિનિટો માં શું ચાલે છે એ પરિણમન નો ચિતારામાં 304 માં લીધો છે. જુઓ, અહીં પ્રયોગ ની વાત કરી છે, એટલે કે માત્ર વિચાર ને વિચાર કરવાની વાત કરી નથી, પ્રયોગમાં જોર ચાલે છે. જોકે વિચાર દશા વિના જ્ઞાન દશા થતી નથી એ વાત રાખીને છે, પેલા વિચાર દશા જ નહોતી ને જ્ઞાન દશા થઈ ગઈ એ વાત નથી, આ તો વિચાર દશામાંથી આગળ વધવાની વાત છે. એટલે કે બીજી કોઈ ક્રિયાથી જ્ઞાન દશા થવાની ચર્ચાનું અહીં સ્થાન જ નથી. ચાલો અમે પૂજા ભક્તિ કરીએ છીએ માટે અમને સમ્યક દર્શન થઈ જાય, કે આટલું દાન દઈએ ને મંદિર બંધાવીએ માટે સમ્યક દર્શન થઈ જાય, એ વાતમાં કાંઈ માલ નથી. તત્વની વિચારણામાં પણ સ્થૂળ વિચારણા છોડીને સ્વભાવની સૂક્ષ્મ વિચારણા ચાલે, તે પછી જ્ઞાન દશા થવી સંભવે છે તેવો ક્રમ છે. પરંતુ અહીં પૂજ્ય ગુરુદેવ શ્રીએ આ વિષયને સૂક્ષ્મ વિચાર ઉપરાંત બીજી અનેક પડખાથી ખોલીને સ્પષ્ટ કરેલ છે, એનો થોડો વિસ્તાર કર્યો છે અહીંયા, કેમ કે એના ઉપર સ્વાધ્યાય ઘણો ચાલેલો ને, એટલે અહીંયા વિસ્તાર કરેલો છે. અનેક પડખાથી ખોલીને સ્પષ્ટ કરેલ છે કે વિચારથી આગળ વધીને પ્રયોગ થવામાં પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ. ખરેખર તો પ્રયોગ શરૂ થવો તે પુરુષાર્થના તબક્કાનો પ્રારંભ છે, અર્થાત વિર્યગુણની પર્યાયમાં સ્વકાર્ય કરવાની ઉત્તેજના થતા વિચારનો વિષય માત્ર વિચારની મર્યાદામાં ન રહેતા પ્રયોગમાં આવીને પલટાઈ જાય છે. શું થાય છે કે વિચાર દશામાં ઉભો છે જીવ, શું, અને એ વિષયની તીવ્રતા આવે છે, શું પુરુષાર્થના, ત્યારે એને ઉત્તેજના, એકદમ ઉત્તેજિત વિચાર જ્યારે ચાલે છે ત્યારે ઉત્તેજિત વિચારની ઉત્તેજનાની ચરમસીમા છે, એ પ્રયોગનો પ્રયોજક થઈ જાય છે. એ પ્રયોજના એની આ રીતે છે આખી, કે એવી ઉત્તેજના પ્રયોગનો પ્રારંભ કરવાનું પ્રયોજક પણ એમાં રહેલો છે. આમ વિચાર દશામાંથી પ્રયોગ દશામાં આવવાનું બને છે. માત્ર વિચાર એટલે કે બહિર્લક્ષી જ્ઞાન અને રાગની પ્રધાનતામાં રોકાવો, શું, તેમાં કાંઈ પુરુષાર્થનો ઉપાડ નથી, એમાં તો કાંઈ પુરુષાર્થ નહીં ચાલે. પરંતુ જે સ્વરૂપ જ્ઞાનની પ્રધાનતાથી નિશ્ચયમાં આવ્યું છે તેની મહાનતાની મહિમા અંદર અંતરંગમાં એટલી હદે વધતા પરિણામમાં તેની અસાધારણ અસર થાય છે કે હું આવો મહાન છું એની અસર થાય છે, એ જ્ઞાનથી અસર થયેલી છે. આમ સ્વસ્વરૂપના અપૂર્વ મહિમા પૂર્વક નિજને અનુભવવાનો પ્રયાસ થવો, ભાવમાં નિજને અનુભવવાનો પ્રયાસ થવો, તેને પ્રયોગ કહેવામાં આવે છે. એટલે પુરુષાર્થ અને પ્રયોગ અભિનાભાવી છે. જ્યાં પ્રયોગ છે ત્યાં પુરુષાર્થ શરૂ થયો, જ્યાં પુરુષાર્થ શરૂ થયો ત્યાં પ્રયોગ ચાલુ થઈ ગયો. વિચારથી આગળ વધવાય કે જે વિચારની ભૂમિકાથી આગળનો પ્રકાર છે. આ પ્રકારના નિસ્વરૂપના મહિમાના સદભાવમાં જગતના સર્વ પદાર્થની કિંમત ઉડી જાય છે, એટલે ક્યાં એને રોકાવા માટે વિકલ્પ જતો નથી, અને અનાદિનું દિનપણું છે તે મૂળમાંથી ઉડી જાય છે. હું આવો મહાન પદાર્થ, એમાં દિનતા ગઈ, પોતાની માનતા અડે દિનતા ચાલી જાય છે. તે ઉપરાંત આવા પુરુષાર્થનો ઉપાડની સાથે પોતાનું અંતર અવલંબન થવા અર્થે અન્ય સર્વના અવલંબિના ધૂન ચાલે છે, એટલે કે વિચાર સાથે અધરથી ધૂન ચાલે છે, જેમાં કોઈ નિમિત્તનું અવલંબન તો નથી, પરંતુ રાગની મંદતા કે પૂર્વ પર્યાયનું અવલંબન પણ નથી. ખરેખર તો આવા આગળ વધતા પરિણમનને જોવા રોકાવામાં તે જીવ રહેતો નથી. આ તો વર્ણન કર્યું છે, પોતે નથી રોકાતો કે આ પરિણમન આગળ વધી રહ્યું છે, હવે પરિણમન આગળ વધી રહ્યું છે, હવે પુરુષાર્થ વધી ગયો છે, પોતે જોવા રોકાતો નથી. પરંતુ તેનું એક જ લક્ષ્ય ઉપર જ લક્ષ હોવાને લીધે અને બીજે ક્યાંય લક્ષ્ય નહીં હોવાને લીધે તે ધૂન અધરથી ચાલે છે એમ ગુરુદેવે અધર શબ્દ વાપર્યો છે. તે ધૂન અધરથી ચાલે છે અને ચાલુ રહેતા તેમાં લક્ષિત વિષયનો રસ આવે છે અથવા રસ જામતો જાય છે, જામે છે રસ ખરેખર તો. માત્ર ઉપલક વાંચન વિચારણામાં આ પ્રકારની ધૂન કે રસ આવતા નથી. આ બહુ મહત્વનો વિષય છે. ધૂન ચડે છે, સ્વભાવની ધૂન ચડી જાય છે. આ ધૂનમાં એક સ્વભાવ માત્ર વિષય છે. આ ધૂનમાં એક સ્વભાવ માત્ર જ વિષય છે કે તે એવા પ્રકારે કે તેનું ધ્યાન બીજે રહેતું નથી. ધૂન નો પ્રકાર જ એવો છે કે જેની ધૂન હોય એ સિવાય બીજા એનું ધ્યાન જાય ને એનું નામ ધૂન છે. એ ધૂનમાં આવી જાય છે સમ્યક દર્શન પહેલા, પછી સમ્યક દર્શન પ્રગટે છે. એની થોડીક વિશેષ વિસ્તારથી ચર્ચા આજે દીધી છે. અહીં સુધી